You're with SBS Radio.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વિશ્વના મોટાભાગના દેશોમાં સેક્સિઝમ એટલે કે લિંગભેદ જોવા મળે છે. વિવિધ સ્થળો પર, નોકરી કે વ્યવસાયમાં કે પછી ઘરમાં જુદી જુદી ઉંમરે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ તેનો ભોગ બને છે. અને ભારત જેવા મોટા દેશમાં તો લિંગભેદની પરંપરા વર્ષો જૂની છે. આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગુજરાતના જાણીતા સોશિયોલોજીસ્ટ ગૌરાંગભાઈ જાની. ગૌરાંગભાઈ, હું વત્સલ પટેલ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું.
ખૂબ આભાર, ખૂબ આભાર વત્સલ.
ગૌરાંગભાઈ, સેક્સિઝમ શબ્દનો ખ્યાલ સમજવો આપણા ભારતીય સમાજ માટે થોડો નવો છે. તેમાં રહેલી પરંપરા તો વર્ષોથી ચાલતી આવે છે, પણ સામાન્ય માણસને ખબર નથી હોતી કે આપણા આ વલણ કે અપ્રોચને સેક્સિઝમ એટલે કે લિંગભેદ કહી શકાય. તો એ વિશે આપ થોડી વધારે માહિતી આપી શકો?
હા, બિલકુલ. તમે જે સેક્સિઝમ કહો છો કે લિંગભેદ આપણે કહીએ છીએ, એ આપણા પરિવારથી શરૂ થાય છે. કારણ કે આપણા પરિવારમાં, અમે સોશિયોલોજીમાં અને સામાજિકરણની પ્રક્રિયા કહીએ છીએ, કે આપણો જન્મ બાયોલોજિકલ થાય છે, જૈવિક થાય છે, પછી આપણે સામાજિક બનીએ છીએ. તો જૈવિક પછી સામાજિક બનવાની આખી જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાની અંદર આ વ્યક્તિની પોતાની જે જાતિ છે કે લિંગ છે, એની સભાનતા ઘરમાંથી શરૂ થઈ જાય છે. એટલે આપણે ત્યાં દીકરી જન્મે તો એનો કોઈ ઉત્સવ નથી હોતો. દીકરી જન્મે તો એક દિવસે જ લોકોને એવું થાય છે કે ક્યાં એક પક્ષો જન્મે, આપણે ક્યાં કરી, એક નકારાત્મક વલણ ઉભું થાય છે. અને જો દીકરો જન્મે કે પુત્ર જન્મે તો ખૂબ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે આપણે ત્યાં આગળ. તો તમે જોશો કે આ આ દીકરી અને દીકરાના જન્મથી જ એક બાયોલોજિકલ જન્મથી શરૂઆત થઈ જાય છે. કારણ કે એને સમાજ એક એની ઉપર એક લેબલ લગાવે છે કે તું સ્ત્રી છું ને તું પુરુષ છું. અને ત્યાર પછીના આખા એના જીવનની અંદર એવા અનેક પ્રસંગો આવે છે કે જ્યારે તમે દીકરી અને દીકરાનો ભેદ ઘરની અંદર શરૂ કરી દઈએ છે. અને બાળકોનો ઘરમાં જન્મ થાય ત્યારે જે જોઈએ છે કે ઘરમાં જ શ્રમ વિભાજનમાં લિંગભેદ છે, કે ઘરનું તમામ પ્રકારનું કામ છે એ બહેનોએ કરવાનું અને ઘરની બહારનું કામ પુરુષોએ કરવાનું. એટલે તમે એમ કહો કે દાખલા તરીકે સ્વચ્છતાની વાત કરો કે ક્લીનલીનેસની વાત કરીએ આપણે, હવે સ્વચ્છતા છે દરેકનો વિષય છે, એ દરેક નાગરિક સાથે સ્વચ્છતા જોડાયેલી છે. પણ આપણા પરિવારોને સદીઓથી સાફ કોણ કરે છે? તો ઘરની સફાઈ કરવી, ટોયલેટ બાથરૂમનો ઉપયોગ જે પુરુષો કરે છે એ ભાગ્યે જે પુરુષો એને સાફ કરે છે. તો તમે જુઓ કે સદીઓથી આપણે ત્યાં આ પ્રકારનું ઘરમાંથી જ લિંગભેદ શરૂ થાય છે, જે વ્યાપક સમાજનું દર્પણ છે. કારણ કે ઘરમાં જે બને છે કેમ બને છે? કારણ કે વ્યાપક સમાજમાં બને છે. અને વ્યાપક સમાજમાં કેમ બને છે? કારણ કે ઘરમાં બને છે. તો બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં, તમે જોશો કે જ્યારે પણ આપણે ભૂતકાળની અંદર કોઈ બહુ જ મહત્વના, જેને કહે કે જેનું સાહિત્યનું સર્જન કર્યું હોય કે જેને કોઈ બહુ મોટી સમાજની અંદર સેવા કરી હોય, તો તમે એનું નામ લો તો એ નામની અંદર પણ ભૂતકાળમાં કેટલા બધા પુરુષોના નામ આવે છે. કારણ કે સ્ત્રીઓને એ પ્રકારની તક મળી જ નથી, એક ઓપોર્ચ્યુનિટી મળી જ નથી. આપણે ત્યાં પુરુષાર્થ શબ્દ છે, પણ હવે લોકોએ સ્ત્રીયાર્થ શબ્દ પણ કર્યો છે. વારંવાર બોલીએ છીએ કે આ પુરુષાર્થ છે. તો કેવી રીતે આપણા મનોજગતની અંદર એ કેટલાક શબ્દો એવા દ્રઢ થઈ ગયા છે કે જે સ્ત્રીઓને શબ્દોથી જ અથવા તો એના ઉદબોધનથી જ આપણે એને માર્જિનલાઇઝ કરી દઈએ છીએ. તો આ પ્રકારનું જે વાતાવરણ આપણે ત્યાં છે, એ વાતાવરણમાં લોકોને સમજાતું જ નથી અભાનપણે કે સભાનપણે એ આ લિંગભેદ છે એને વ્યક્ત કરે છે, અને એના પરિણામો પણ આપણે ત્યાં આવે છે.
એટલે નાના બાળકના મગજમાં નાનપણથી જ આ શબ્દનો ઊંડો પ્રભાવ જોવા મળે છે કે છોકરો હોય તો એ ફિઝિકલી ફિટ રહેવા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પાર્ટ લેવો પડે, અને જ્યારે છોકરી હોય તો એ ડાન્સ કે સિંગિંગ એવી પ્રવૃત્તિ કરવાની.
યે, બિલકુલ. કારણ કે એ તમે નાનપણમાં છોકરી જોશો, દીકરી નો જન્મ થશે એટલે એને સ્પોર્ટ્સમાં તો જવાનો સવાલ નથી આવતો, પણ એને ઘરના કામની અંદર તાલીમ આપવામાં આવે છે. એટલે આપણે ત્યાં પરણીને કોઈ સ્ત્રી સાસરે જાય પુત્રવધુ બનીને, તો સાસુ એમ કે તને નાનપણમાં શીખવાડ્યું નથી તારા ઘરની અંદર રસોઈ કેમ કરવી કે તને સફાઈ કેમ કરવી કે ઘર કેમ સાચવવું? તો આ એક બહુ મોટો સવાલ ત્યાંથી શરૂઆત થાય છે આપણે ત્યાં આગળ. એટલે અને દીકરાઓ હોય એને વધારે મજબૂત બનાવવાના. એટલું જ નહીં, આપણી ઘણી બધી જાહેર ખબરો તમે જોશો અત્યારે, એડવર્ટાઇઝમેન્ટ, ઇવન જે કોર્પોરેટ સેક્ટરની જાહેર ખબર હોય છે, એ જાહેર ખબરની અંદર પણ ભાગ્યે જ કોઈ સ્ત્રીને રમતી બતાવવામાં આવે છે, કોઈ છોકરીને રમતી બતાવવામાં આવે છે આપણે ત્યાં આગળ. કારણ કે એની સાથે સ્પોર્ટ્સ જોડાયેલું છે. માત્ર સ્પોર્ટ્સ નહીં, પણ જેટલા પણ જીવનની અંદર કંઈક મહત્વના કામ કરવાના હોય કે જેની અંદર તમારે તમારું પોતાનું આગવું કંઈક વ્યક્તિત્વ આપવાનું હોય, તમારી પોતાની સ્કિલ આપવાની હોય, એની અંદર પણ સ્ત્રીઓને નાનપણથી જ, છોકરીઓને નાનપણથી જ એની અંદર બહુ તૈયાર કરવામાં આવતી નથી, અથવા તેમ કહે છે તારું આ કામ નથી, તારે આ કામ કરવાની જરૂર નથી. એટલે છોકરીને નાનપણથી ઘરેણા પહેરાવી દઈએ છીએ આપણે, છોકરાઓને ઘરેણા નથી પહેરાવતા આપણે ત્યાં, પણ નાનપણથી એને ગિફ્ટ આપવાની વાત આવે તો તમે એને ઘરેણા આપો છો, છોકરાઓને કંઈ બીજું કંઈક તમે આપો છો. અને એટલે તમે આજે હું ગાંધીની 150મી જન્મ જયંતિ છે ખાસ યાદ કરીશ કે ગાંધીએ બહુ જ મહત્વપૂર્ણ રીતે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સ્ત્રીઓને કહ્યું હતું કે નાનપણથી ઘરેણા ન પહેરાવો છોકરીઓને. અને એ ઘરેણા પહેરાવવાથી તમે કેવી રીતે એક સેક્સિઝમનો, લિંગ ભેદનો એક જેને શૃંગારની સાથે કે એના વ્યક્તિત્વની સાથે તમે એને જોડી દો છો. અને હું તને એ પણ કહીશ કે આજથી 250 વર્ષ પહેલા પણ ગુજરાતની અંદર એક પુસ્તક લખાયું છે કે બાળકોને ઘરેણા ન પહેરાવવા વિશે, કારણ કે જમાનામાં છોકરાઓને પણ ઘરેણા પહેરાવતા હતા. પણ છોકરીઓને ઘરેણા પહેરાવવાની વાત છે એ સીધે સીધું એના પોતાની જાતિને વ્યક્ત કરવાની વાત છે કે તું છોકરી છો અને તું છોકરો છો. અને સવાલ એ પણ આવે છે આપણે ત્યાં આગળ કે તમે જોશો કે છોકરાઓને મજબૂત કરવા જોઈએ, એમ કે એ લોકોને શારીરિક રીતે મજબૂત કરવા જોઈએ એવો ખ્યાલ પરિવારનો પહેલેથી છે, પણ છોકરીઓ છે એ વધારે શરમ અનુભવે, એ પોતાની એક લજ્જાની વાત કરે. તો આ લજ્જા અને સાહસ આ બે જે શબ્દો છે એ બે શબ્દો નાનપણથી જ આપણે બાળકોના ઉછેરની અંદર એને સામેલ કરી દઈએ છીએ, અને એની અસર બાળકો પોતે પણ સભાન બની જાય છે કે હું કોણ છું, હું પુરુષ છું અને હું, એટલે નાનપણના છોકરા એમ કે હું મર્દ છું. તો મર્દ વાળી જે વાત છે આખી અને પેલી બાજુ અબળા વાળી વાત છે એ નાનપણથી જ આપણે ત્યાં જાણે સાબિત થતી હોય એવું વાતાવરણ સર્જવામાં આવે છે.
એટલે છોકરીઓ કોઈ કામ કરી શકતી એવું નથી, પરંતુ એમને તક જ મળતી નથી.
એને તક જ નથી મળતી અને તક નહીં. અને હવે તમે, હું તો એ પણ જોઉં છું કે ઇવન અહીંયા ભારતની અંદર પણ તમે પાઠ્યપુસ્તકો જોશો, શાળાના પાઠ્યપુસ્તકો તમે જોશો, તો શાળાના પાઠ્યપુસ્તકોમાં જે પાઠ લેસન્સ આવે છે એમાં કેટલાક ચિત્રો આપવામાં આવે છે. આજે પણ, આજે વર્તમાન ટેક્સ્ટ બુકની અંદર પણ તમે જોશો કે છોકરીઓને બતાવવામાં આવે એ પાઠ્યપુસ્તકમાં, પછી એ સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક હોય કે ભાષાનું પાઠ્યપુસ્તક હોય, એ કચરો વાળતી હોય, એ માથે પાણીનું બેડું લઈને જતી હોય કે એ પોતાના નાના ભાઈનું ઘોડિયું ચલાવતી હોય, છોકરી કોમ્પ્યુટરોનો ઉપયોગ કરે છે એવું ભાગ્યે જ આપણે ત્યાં આપણા પાઠ્યપુસ્તકોમાં બતાવવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયામાં થયેલા એક સર્વે પ્રમાણે 62% લોકો એમ માને છે કે અગાઉના સમયમાં લિંગભેદ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું, પરંતુ હવે જેન્ડર ઇક્વાલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. તો ગૌરાંગભાઈ, ખાસ કરીને ભારતમાં ગામડા અને શહેરોમાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે? શું ત્યાં સમાનતાનું પ્રમાણ હવે ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે?
હા, તારી વાત બહુ રસપ્રદ છે કે અહીંથી ભારતમાંથી જે લોકો ઓસ્ટ્રેલિયા જાય છે એ લોકો ત્યાં એક પ્રકારની સમાનતાનો અનુભવ કરે છે. અહીંયાથી ભણીને કે ત્યાં ભણવા માટે આવે છે, ત્યાં સેટલ થાય છે, એ લોકો ત્યાં સમાનતાનો અનુભવ અહીંના કરતા વધારે કરે છે. પણ પોતાના દેશની અંદર આ સમાનતાનો એ લોકોને ભોગ બનવું પડે છે. અને આજે પણ હિન્દુસ્તાનની અંદર, અને બહુ જ મોટી વાત છે કે ભારતમાં જે સેક્સ રેશિયો છે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણે છે, એ જાતિ પ્રમાણ દર 10 વર્ષે સ્ત્રીઓની વિરુદ્ધ જોવા મળે છે. અને ગુજરાતમાં પણ આ જાતિ પ્રમાણ છે એ બહુ શરમજનક રીતે સ્ત્રીઓની વિરુદ્ધમાં આપણે જોઈ શકીએ છીએ. અને રસપ્રદ એ છે કે આ જે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ છે બતાવે છે કે ગામ હોય કે શહેર હોય એ બંનેની અંદર કેવી રીતે સ્ત્રીઓના જન્મને આવકારવામાં આવતો નથી. અને જેને તમે મેડિકલ સાયન્સીસની જે ઉપલબ્ધિઓ છે એ ઉપલબ્ધિઓનો ઉપયોગ કરીને ભ્રૂણ હત્યા પણ આપણે ત્યાં કરવામાં આવે છે. અને બીજું એ છે કે ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં જે સૌથી શિક્ષિત લોકો છે, સૌથી વધારે ડિગ્રીધારી લોકો છે, એમાં સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ છે એ પુરુષોની તરફે છે અને સ્ત્રીઓની તરફે નથી. આ એક મુદ્દો તો બહુ જગજાહેર છે આપણે ત્યાં. પણ બીજી વસ્તુ આપણે ત્યાં ગામ અને શહેરમાં તમે જોશો, નાનપણથી તો આ શરૂઆત થાય જ છે, પણ હવે જ્યારે છોકરીઓ ભારતની અંદર ભણવા માંડી છે, પોતાની કારકિર્દી બનાવવા માંડી છે અને અનેક ક્ષેત્રે પોતાનું પગરણ એ લોકો માંડી રહી છે, ત્યારે બને છે એવું કે ઉચ્ચ શિક્ષણ લઈને જ્યારે સ્ત્રી પોતાની કારકિર્દી બનાવવા જાય ત્યારે ઘણા બધા પરિવારોમાં એને આગળ નોકરી કરવા માટે કે આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર કરવા માટે એને જરાય ઉત્સાહિત કરવામાં આવતી નથી. સમાંતર રીતે જોઈએ તો એને એમ જ કહેવામાં આવે છે કે તારું કામ છે બાળકોને સંભાળવાનું અને ઘર સંભાળવાનું છે, ઈશ્વરે આપણને બહુ આપ્યું છે એમ કરીને પણ એને પ્રોત્સાહિત કરવામાં આવતી નથી. તો આ એક નવા જમાનામાં, જેને તમે નવા જમાના કહો છો, જે શિક્ષિત જમાનો કહો છો, એની અંદર પણ છોકરીઓને આ પ્રકારના સવાલો આવે છે. ત્રીજી વસ્તુ એ પણ આપણે ત્યાં છે કે દિન પ્રતિદિન ભારતમાં ગામ હોય કે શહેર હોય, સ્ત્રીઓ પ્રત્યેની હિંસા નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. પછી એ 2 મહિનાની બાળકી હોય કે એ 70 વર્ષની કોઈ વૃદ્ધા હોય, દરેક ની ઉપર કોઈ ને કોઈ પ્રકારનું. અને તમે ભારતની અંદર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જેને NCRB કહીએ છીએ, એ NCRB ના ડેટા આપણે જોઈશું તો પણ ખબર પડશે કે પ્રતિ વર્ષ સ્ત્રીઓ ઉપર ના અત્યાચાર હિન્દુસ્તાનની અંદર વધી રહ્યા છે. આ મૂળભૂત રીતે જે લિંગભેદ છે, અને લિંગભેદ જે માનસિક રીતે લોકોના મનોજગતની અંદર થઈ ગયો છે, એટલે મા બાપ હવે ડરીને ચાલે છે કે મારી દીકરીને આગળ ભણાવવું કે ન ભણાવવું. અને આ આખી વસ્તુ પાછી ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સાથે પણ જોડાયેલી છે. એટલે કે જ્ઞાતિના જે સંબંધો છે, સંબંધોની અંદર પણ ક્યારેક આ સ્ત્રીઓ તરફનું નકારાત્મક વલણ પણ આપણને જોવા માટે મળે છે. કેટલાક સમૂહ એવા પણ છે આપણે ત્યાં કે જે હજુ પણ બાળ લગ્નની પ્રથા છે આપણે, અને બાળ લગ્નમાં સૌથી વધારે મુશ્કેલી જો કોઈ સહન કરવી પડતી હોય તો એ છોકરીઓને સહન કરવી પડે છે. એક બીજું પણ હું તને બહુ રસપ્રદ જે છે આપણે ત્યાં હું કહેવા માંગુ છું કે આજ હિન્દુસ્તાનમાં અત્યારે કુટુંબને નિયંત્રિત કરવાનું કામ પણ આપણે સ્ત્રીઓ ઉપર લાદી દીધું છે. એટલા અલગ અલગ જગ્યાએ તમે જોશો તો આપણને આ પ્રકારનો ભેદભાવ છે એ ભારતમાં ગામડા અને શહેરમાં બંનેમાં જોવા મળે છે.
ગૌરંગભાઈ, આવનારી પેઢીને લિંગભેદના દૂષણથી દૂર કરવા માટે અમને તેમનામાં જાતીય સમાનતાનો ખ્યાલ વિકસાવવા માટે કેવા પગલાં લઈ શકાય?
હું માનું છું કે આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે, અને એ પ્રશ્નનો જવાબ ત્વરિત આપણે આપવો પડે. કારણ કે તમે જોશો કે આપણો પરિવાર એક બહુ જ મોટી સામાજિક સંસ્થા છે, અને બીજી બહુ જ મોટી જે સામાજિક સંસ્થા છે એ જ્ઞાતિ છે અને ધર્મ છે. આ 3 જે સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓને પણ હવે રિયલાઇઝ થયું છે કે દીકરીઓ પ્રત્યે કે સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ છે. આ 3 સંસ્થાઓએ એક પોતાનો દ્રષ્ટિકોણ છે સ્ત્રીઓ માટે બદલવો પડશે. દાખલા તરીકે તમે જ્ઞાતિના ખૂબ સંગઠનો હિન્દુસ્તાનની અંદર છે, ગુજરાતમાં પણ જ્ઞાતિના સંગઠનો છે. આ જ્ઞાતિના સંગઠનો બેટી પઢાઓ બેટી બચાવો એવી વાત કરે છે, પણ એનાથી આગળ જઈને પોતાની જ્ઞાતિના દીકરા દીકરીઓ ભણે, નોકરી કરે, અને ખાસ કરીને દીકરીઓ એ દિશામાં આગળ વધે એ માટેનું એક જેને કહેવાય કે એક ગંભીર પ્રયત્ન આપણે ત્યાં શરૂ થયો નથી. બીજી વસ્તુ એ પણ કહીશ કે આખું જે શિક્ષણનું જે માળખું છે આપણે ત્યાં આગળ, કારણ કે હવે ધીમે ધીમે શાળામાં પ્રવેશ 90%, 95%, 100% થયો, પણ સવાલ એ છે કે એ થયા પછી પણ આપણે ત્યાં 10મા ધોરણ પછી 11મા ધોરણ પછી હિન્દુસ્તાનના ઘણા રાજ્યોની અંદર દીકરીઓને ભણવા દેવામાં આવતી નથી. ડ્રોપ આઉટ તો બહુ મોટો સવાલ છે. તો હવે શિક્ષણ પાસે એક બહુ મોટો પડકાર છે અત્યારે, કે શિક્ષણની જે વ્યવસ્થા છે, શાળાઓ છે, શિક્ષકો છે, સરકાર છે, એ શાળાના માધ્યમ દ્વારા સ્ત્રી પુરુષ સમાનતાની વાત, જેન્ડર ઇક્વાલિટીની વાત એ નવી પેઢીમાં મૂકે. કારણ કે તમારે કિશોર કિશોરીઓ જે છે અત્યારે એ આવતીકાલે એક દેશના નાગરિક બનવાના છે કે દેશનું સુકાન સંભાળવાના છે. આજે ટીનેજર છોકરા છોકરીઓ છે એની અંદર ખાસ કરીને કિશોરોને, કિશોરીઓ તરફનું એક સન્માન વિકસે, એમને એક સમાનતાના ભાવે જુએ, એ પ્રકારના કાર્યક્રમો, એ પ્રકારના લખાણો, એ પ્રકારની ચર્ચાઓ આપણે કરવી પડશે. અને જ્યાં જ્યાં આ પ્રકારનો ભેદ બહુ સ્પષ્ટ રીતે જોવા માટે મળે છે એનો વિરોધ પણ કરવો પડશે, એની ચર્ચા પણ કરવી પડશે, અને બહુ સભાન રીતે આ દિશામાં આપણે આગળ વધવું પડશે.
એક ખૂબ જ સેન્સિટિવ મુદ્દા અંગે ઘણી ઊંડાણપૂર્વક વાત કરવા બદલ ગૌરંગભાઈ, હું વત્સલ પટેલ ફરીથી એક વખત SBS ગુજરાતી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અને હું પણ ખૂબ આભારી છું, મને પણ બહુ આનંદ આવ્યો, અને આપ સૌને શુભેચ્છા.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.